તારીખ 7/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં થયેલ પ્રવચન સળંગ પ્રવચન નંબર 193
શ્રીમદ રાજચંદ્ર પ્રવચન બીજા પેરેગ્રાફમાં ચોથી નીતિ કાલે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ સ્વપ્નમાં સાચું લાગે છે એવા સંસારના કર્મ પ્રસંગો જીવ પોતાના માનીને એમાં પોતાપણું કરે છે, જેના ફળમાં દુર્ગતિ મળે છે, તેનો નાશ થવાને અર્થે આ છ પદની નાની પુરુષોએ દેશના પ્રકાશી છે. એની ભ્રાંતિ નાશ થવા માટે આ છ પદની વ્યવસ્થિત વાત કરી છે. તે સ્વપ્ન દશાથી રહીત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. તે સ્વપ્ન દશાથી રહીત થઈને તે સ્વપ્ન દશાથી રહીત માત્ર પોતાનું સ્વરૂપ છે એટલે શું કે અત્યારે જે સાંસારિક દશા છે એ કર્મ આધીન દશા છે, કર્મજનિત દશા છે, એવું આત્માનું સ્વરૂપ નથી. પૂર્વકર્મને કારણે કોઈની સ્થિતિ કોઈ છે, કોઈની સ્થિતિ કેવી છે, કોઈના સંજોગો કેવા છે, કોઈના શરીર કેવા છે, કોઈનું કાંઈ કેવું છે, કોઈનું કાંઈ કેવું છે, બધાના જુદા જુદા કર્મો પ્રમાણે પરિસ્થિતિ છે. જીવનું સ્વરૂપ એનાથી રહિત છે, જીવનું જે મૂળ સ્વરૂપ છે એવું નથી, કે પોતાનું મૂળ સ્વરૂપ છે એવું નથી. આ સ્થિતિને પોતાના સ્વરૂપે માની લીધી છે એ ભૂલ કરી છે, સ્વપ્નને સાચું માનવા દીધું. કેટલી ભૂલ કરી છે? સપનાને સાચું માનવા દીધું. થોડા સમયનો સપનો છે, થોડા ટાઈમનો પ્રસંગ છે, વ્યતીત થઈ જશે, જીવને કોઈ સંબંધ રહેવાનો નથી. આપણે અત્યાર સુધીમાં આવા અનંત કુટુંબો છોડીને આવ્યા કેટલા, અત્યાર સુધીમાં આપણે આવા અનંત કુટુંબો છોડીને આવ્યા છે. જે કુટુંબમાં આપણે અત્યારે નમત્વ કરીએ છીએ આ મારા છે, આ મારા છે, આ મારા છે, એવા અનંત કુટુંબ છોડીને આપણે આવ્યા છે. માનો કે એ કુટુંબો જો વિદ્યમાન હોય તો અત્યારે કોઈ આપણને ઓળખે નહીં, અને એના ઘરના સભ્ય તરીકે સ્વીકારે પણ. બહુ લાંબેની વાત જવા દે, ગત ભાવની વાત લઈ લે. ગયા ભાવમાં ઘરના મુખ્ય વડીલ માણસ તરીકે હક અધિકાર બધું ભોગવા પછી આયુષ પૂરું થયું, અહીંયા આવ્યા, કોઈ કારણસર જાતિ સ્મરણ જ્ઞાન થયું, ખબર પડી કે હું આ કુટુંબમાંથી અહીંયા આવ્યો છું. કાંઈ નહીં તો લાવને ખબર પૂછવા તો જા. એટલે ત્યાં જઈને એમ કે છોકરાઓને કે હું તમારો દાદો કે બાપ છું, તો માર ખાવાનો વારો આવે, બીજું કાંઈ ન થાય. ભાઈ સાહેબ જોયા જાઓ ને, કામ અમારે કંઈક કરવું પડશે. આ પરિસ્થિતિ થાય. બાપ હોય પછી દીકરો હોય તો એનું જવા દે, નાની ઉંમરમાં દીકરો થઈને મરી ગયો તો એમ કે શું, કાંઈ ઓફિસો લેવા આવ્યા તો છો, શું શા માટે દીકરો થવા આવ્યા છો તમે, હે કાંઈ ભાગ પડાવવા આવ્યા છો? બીજી શંકા કરશે, કોઈ નહીં ઓળખે, કોઈ સ્વીકારશે નહીં. તમે તો કહો હું આ કુટુંબ માટે હું મારી જિંદગીને ઘસી નાખી, મેં બહુ ભોગ આપ્યો છે અને તમારા પ્રત્યે મહત્વ પણ ઘણું કર્યું છે એટલે આવ્યો છે. પછી તો રાત જઈને વાત નહીં, હવે રાત પૂરી થઈ ગઈ, તો હવે અમને તમારા પ્રત્યે કોઈ લાગણી નથી. તમે હતા ત્યારે હતી, હવે નથી, કેમ કે એ પ્રકારનો ઉદય ખલાસ થઈ ગયો. આત્મા એ ના એ છે, ઉદય ખલાસ થયો તો લાગણી પણ ખલાસ થઈ, ઉદય ભાવ ખલાસ થઈ ગયો. જે લાગણી હતી એ તો ઉદય ભાવ થઈ હતી, કઈ સમજણ થઈ તો હતી નહીં. ઉદય ભાવ પૂરો થયો એટલે એ લાગણી ખલાસ થઈ ગઈ. આવે જ નહીં લાગણી, એવો કિસ્સો બનેલો છે. આપણે મુમુક્ષુમાં જ એ કિસ્સો બનેલો છે. જૂનાગઢના લુવાણાને ત્યાં 5 વર્ષની છોકરી તાવમાં ગુજરી ગઈ. કોઈ કારણસર એને સ્મૃતિ રહી ગઈ. 2-2.5 વર્ષની થાય ત્યારે બોલતી થઈ ગઈ. એમાં એ વાત કરવાની, મારા બાપાનું નામ આ છે, મારી માનું નામ આ છે, જૂનાગઢમાં અમે અહીંયા રહેતા હતા, અમે અહીંયા ગરબે રમતા હતા, અમે આવી રીતે દર્શન કરવા જતા હતા, અમારા ઘરમાં આમ હતું, અમારા ઘરમાં આમ હતું. આપણે બધા જૈનમાં તો જાતિ સ્મરણ નામનો સ્વીકાર છે, એટલે શું કાંઈ બોલે છે આ તો છોકરી. પહેલાં તો નીકળે કર્યું કાંઈ, એનું બગચ્ચું છે, બાળક છે, ગમે તેમ બોલે, ધ્યાન ન દીધું, પણ એને બોલવાનું ચાલુ રાખ્યું એટલે વહેમ કર્યો કે કાંઈ એની તપાસ કરીએ. એટલે એને પૂછ્યું અને એમાંથી 20-22 મુદ્દા નોટ કરી દીધા. એ છોકરીને ઘરે રાખીને તપાસ કરી તો બધું બરાબર નીકળ્યું જૂનાગઢમાં. એ પ્રમાણે એનું ફેમિલી હતું, એ પ્રમાણે એનું ઘર હતું, એની ડેટ ઓફ બર્થ જૂનાગઢની મ્યુનિસિપાલિટીમાં નીકળી, અને ત્યાર પછી લગભગ 9-10 મહિને એનો જન્મ અહીંયા થયો. 290 દિવસે જન્મ થયો. એનું આમ તો તપાસ કરવા ગયા તો એ એક્ઝેક્ટલી ફિગર લઈને આવેલા શું. અને પછી છોકરીને લઈને ગયા, પણ આ તો બરાબર છે, આ છોકરીને કંઈક કરવું, ભગવાનનું સ્મરણ રહી ગયું છે, જાતિ સ્મરણ જ્ઞાન જેને. એ લોકો જ્યારે એને ઘરે લઈને જતા હતા ત્યારે કુદરતી એ છોકરીની મા સામે થઈ આ ચાલી આવે, ઘરમાંથી બહાર નીકળી, કોઈ કારણસર બહાર ઘરથી નીકળી છે ને આ લોકો, એને ઘરે જવા રસ્તામાં પ્રસન્ન થયું. આ લોકો પહેલાં આવી ગયા હતા તો ઓળખી ગયા આ છોકરીની મા ચાલી આવે છે. એના છોકરીને ઈશારો કર્યો કે આ જે બાઈ ચાલી આવે છે એને તું ઓળખસ. જેવી નજીક આવે એટલે દોડીને ભેટી પડી મારી મા કરીને. હા, બાઈ તો જોવા માંડી, હા અજાણી છોકરી મને વળગે છે કોણ, આ મને અજાણી છોકરી વળગી ગઈ, આ શું છે? તો જરા આશ્ચર્યથી જોવા મળે. પછી એને જોયું કે ઠીક, આ લોકો જે તપાસ કરવા આવ્યા હતા એ છે, આ તમારી પૂર્વ ભાવની ગીતા છે. છોકરાનું નામ પૂર્વ ભાવમાં ગીતા હતું, ચાલુ ભાવમાં એનું નામ રાજીવ છે. કામનગરમાં ઘણા વર્ષથી લોકો સેટલ થયા છે અને અત્યારે તો છોકરી મોટી થઈને પણ એને અમદાવાદ રહી ગઈ છે. બેનશ્રીના મોટા ભાઈની દીકરાની દીકરી થાય. એ કિસ્સો પ્રૂફ થયેલો છે. પણ એ લાગણીનો આવે તેનો મતલબ શું છે? એ છોકરીને માને, એ છોકરી પ્રત્યે જે લાગણી હતી એ લાગણી આ શરીરનું ખોળિયું બદલાઈ ગયા પછી એને ઉદય પૂરો થઈ ગયો, એ લાગણીનો માને.
મનુષ્ય
કોઈને મળે કોઈને ન મળે બધાને મળે એવું નથી. તે પ્રકારના મનુષ્ય ઉચિત કર્મ બાંધા હોય તો મનુષ્ય જેથી પણ મળે છે. અને એક પરિભ્રમણના કાળમાં એમ કહે છે કે વધુમાં વધુ 8 વખત મળે છે. પોતે ભાવ પરાવર્તન કરે, ભાવ પરાવર્તન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ 5 પરાવર્તન છે. એમાં ભાવ પરાવર્તનમાં એમ કહે છે કે 8 વખત મળે, એમાં એક વખતનું ચાલે છે. ભૂતકાળમાં કેટલા છે એ ખબર નથી, બેલેન્સ કેટલા છે એ ખબર નથી. કોઈ ભરોસો કર્યા વિના એનો સદુપયોગ કરવો રહેવા એમ છે. એટલે સારાંશ એવું નીકળે છે એમાંથી કે આ જીવ જે કાંઈ પોતાપણું કરે છે કર્મ સંયોગો ઉપર, એ જીવ ભૂલ કરે છે, પોતાને સ્વરૂપને ભૂલવાની ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? પોતાનું જે પરમાત્મા સ્વરૂપ છે એ પરમ આત્મ સ્વરૂપને ભૂલવાની ભૂલ કરે છે. અને એ ભૂલને લઈને સંસાર પરિભ્રમણમાં જન્મ મરણ કરીને દુઃખી થાય છે. પોતાનું સ્વરૂપ છે એનાથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગ્રત થાય, સ્વરૂપને વિશે જાગ્રત થાય, સ્વરૂપમાં સાવધાન થઈ અને સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. પરિણામ કરે એટલે એવા ભાવ કરે કે હું આ ફલાણા ફલાણા તરીકે લોકો મને ઓળખે છે, એ ખરેખર મારું સ્વરૂપ નથી. વ્યવહાર કરવા માટે એ ભલે બધી વાત હોય, પરસ્પરનો વ્યવહાર જાળવવા માટે મૂળમાં મારું એ સ્વરૂપ નથી. મારું સ્વરૂપ જ્ઞાન દર્શનમય શુદ્ધ ચૈતન્ય એવું મારું સ્વરૂપ છે એમ જીવ જો સ્વરૂપનો આશ્રય લઈને સ્વરૂપાકાર પરિણામ કરે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એ પરિણામમાં શ્રદ્ધાના પરિણામ, એ પરિણામમાં જ્ઞાનના પરિણામ એ જ પ્રકારે, અને એ પરિણામમાં એ જ પ્રમાણ એ જ શ્રદ્ધા જ્ઞાનમાં સ્થિર રહેવાના ચારિત્રના પરિણામ. સ્થિર રહેવું તે ચારિત્ર છે. આપણે તો બહારના ચારિત્રની ભાષા જ બદલાઈ ગઈ છે, તો બહારના આચરણને ચારિત્ર કહે છે એમ નથી. ખરેખર અંદર સ્વરૂપમાં સ્થિર થાય અને વિતરાગ ભાવ પ્રગટે એટલું ચારિત્ર છે. આત્માનું ચારિત્ર તો એટલું જ છે. સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. મોક્ષની વાત આવે છે ત્યારે સ્વભાવ સ્વસ્વભાવરૂપ આત્મસ્વભાવરૂપ મોક્ષ છે એમ કહે છે. સમ્યક દર્શનને પ્રાપ્ત થાય તે અવશ્ય અલ્પકાળમાં મોક્ષ પામે પામેને પામે. સમ્યક દર્શન છે એ મોક્ષ દશાનું રિઝર્વેશન છે. શું છે? આપણે આગળથી રિઝર્વેશન કરાવી લઈએ છીએ ને, પછી ટ્રેનમાં બેસીએ તો પ્લેનમાં બેસીએ, પહેલાં ટિકિટ હાથમાં લઈ લઈએ. આ સમ્યક દર્શન છે એ મોક્ષની ટિકિટ છે, રિઝર્વેશન ટિકિટ છે. એનો મોક્ષ નક્કી થઈ ગયો, એનું સિદ્ધાલયમાં સ્થાન પણ અલ્પકાળમાં ત્યાં બિરાજમાન થશે એ નિશ્ચિત થઈ ગયું. કોઈ વિનાશી ભાવ, અશુદ્ધ ભાવ અને અન્ય એવા ભાવને વિશે જીવને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન ન થાય. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે તેને કોઈ વિનાશી ભાવો પ્રત્યે, અશુદ્ધ ભાવો પ્રત્યે, બીજા ભાવો પ્રત્યે એને હર્ષ શોક સંયોગ એને ઉત્પન્ન ન થાય, કાંઈ ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, અને એ વિચારની દ્રષ્ટિએ પોતાના સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, પોતાના સ્વરૂપને વિશે જ સંપૂર્ણપણું, પોતાના સ્વરૂપનું જ અવિનાશીપણું, પોતાના સ્વરૂપનું અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. અંતરરહિત એટલે કોઈ પણ જાતનો વચમાં અંતરાય ન હોય એવી રીતે અનુભવમાં આવે છે. સમ્યક દર્શન થાય ત્યારે શું થાય એનું ચિતાર આપ્યો છે કૃપાલુદેવે. પોતાના અનુભવથી આ વાત લખી છે કે જ્યારે જીવને સમ્યક દર્શન થાય ત્યારે પોતાના સ્વરૂપનું શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત એટલે અભેદપણે, ભેદ વચ્ચે કાંઈ અંતર નહીં, અભેદપણે પોતાના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અભ્યાસથી એકતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ જીવને પોતાને અનુભવ થાય છે. આ સમ્યક દર્શનમાં અનુભવ શું થાય છે? સમ્યક દર્શનનું બીજું નામ સ્વાનુભવ દશા છે. સમ્યક દર્શનની દશાના ઘણા નામ છે. ઘણા નામ હોવાનું કારણ એ છે કે ત્યાં ઘણા ગુણ પ્રગટે છે, એટલે એ બધા નામ ગુણવાચક છે. સમ્યક દર્શનની દશાના નામ ઘણા છે અને બધા જુદા જુદા ગુણવાચક નામ છે. એમાં એને એક સ્વાનુભવ દશા પણ કહેવામાં આવે છે. શું કહે છે ફરીથી? સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અભ્યાસથી ઐક્યતા થઈ છે. વિભાવ પર્યાય એટલે રાગ દ્વેષ મોહ આદિ જેટલા વિભાવ ભાવો છે, વિકારી ભાવો છે, એ બધામાં એવો હું છું એવો જે અનુભવ, ક્રોધ થયો ત્યારે હું ક્રોધી, રાગ થયો ત્યારે હું રાગી, એવો જે અનુભવ થાય છે, એવો જે અનુભવ થાય છે, એ અનુભવ પોતાના સ્વરૂપપણે અનુભવ નથી. એવો અનુભવ પોતાના સ્વરૂપપણે એનો અનુભવ નથી. અજાણ્યા માણસ આવી ગયા લાગે છે. શું કહે છે કે આત્માનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એના અનુભવમાં તો જીવને પોતાનું સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું એવો અનુભવ થાય છે. અને બાકીના જે ભાવો છે, વિભાવ ભાવો છે, એવો હું છું એવો અનુભવ છૂટી જાય છે. કેમ કે એ વિરુદ્ધ અનુભવ છે, વિરુદ્ધ અનુભવ સાથે રહેતો નથી. પોતે જે સ્વરૂપે છે એ સ્વરૂપે પોતાનો અનુભવ થતા જે કલ્પના અને ભ્રાંતિ થતી હતી કે હું રાગી છું, હું સંસારી છું, હું ફલાણો છું, એ અનુભવ છૂટી જાય છે. એ અનુભવ નથી રહેતો. હું આત્મા છું એવો અનુભવ રહ્યા કરે છે, હું ફલાણો માણસ છું એ અનુભવ છૂટી જાય છે. આવું બને છે. તેનાથી ભિન્નપણું ભાસે છે. બહારનો સંયોગ એ પ્રકારે છે પણ એનાથી પોતાનું જુદાપણું ભાસે છે. એકની ભાવમાં એમ કેવી રીતે થતું હશે? જેમના ત્યારથી હું ફલાણો ફલાણો ફલાણી ફલાણી માની લીધું, એવી રીતે વ્યવહાર કર્યો, એવી રીતે અનુભવ કર્યો, એ જ રીતે જીવન જીવ્યો લો, હવે જીવન બદલાઈ જાય તો ભાવ બદલાઈ જાય, ચોક્કસ બદલાઈ જાય. એનું દ્રષ્ટાંત છે. એનું દ્રષ્ટાંત આપણા ઘરમાં એક દીકરી મોટી થાય છે. એ દીકરી તરીકે 20-22 વર્ષ તરીકે જીવે છે અને જેવું સપણ થાય છે એટલે પોતાને ફલાણા ફલાણાની વહુ, ફલાણા કુટુંબની વહુ તરીકે એનો અનુભવ ચાલુ થઈ જાય છે. એક ભાવમાં અનુભવ બદલાઈ ગયો કે ન બદલાઈ ગયો? ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા બહુ સરસ, કે આયા જેવું સપન નક્કી થયું, બહુ ધાણા ખાધા કે આ ઘર મારું નહીં, જે બાપને ત્યાં જન્મી છે, જેના જે હજી એના મા બાપ છે, જે હાજર છે, આ ઘર મારું નહીં, આ મારા મા બાપનું ઘર છે. કોનું ઘર છે? આ મારા મા બાપનું ઘર છે, મારું ઘર નથી. આ પેલા એમ કે મારું ઘર છે, પેલા એમ કે મારું ઘર છે, અને સીધો ભાવ ફરી ગયો, ઉદય ફરી ગયો ને, અને ઉદય ચાલુ થઈ ગયો બીજા ઘર સાથે, અને ઉદય ચાલુ થઈ ગયો કે આ ઘર મારું નહીં, પેલું ઘર મારું, અહીંથી લઈ જવાનું. શું કે? અહીંથી લઈ જવું એટલું મારું, બાકીનું મારું નહીં. કેવો પરિણામ થાય છે! પછી આપણા સર્કલમાં તો ઘણા બહેનો હોય છે, અને તમને પૂછીએ કે તમને લોકોને જે આવો અનુભવ થાય છે, એ એકદમ સડનલી આટલો બધો ચેન્જ આવી જાય છે, અને કારણ શું? તો કે આમ કહેવાય એવું કે આ બધો અચિંતો ફેરફાર થયો, ખરેખર એવું નથી. ઘૂંટાતું હોય છે તો ઘણા વખત થી, જ્યારથી વાતો ચાલતી હોય છે ત્યારથી એ બધું ઘૂંટાતું 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 હોય છે, પછી પ્રસંગ બને ત્યારે પાકો થઈ જાય, પરિણામ ફરી જાય, સિક્કો ભરાઈ ગયો. એટલે આમ દ્રષ્ટાંતની દ્રષ્ટિ એમ થાય કે અચિંતો એક દીમાં ક્યાંથી આટલો બધો ફેર થઈ ગયો? એક દીમાં ફેર નથી થયો, તો બધું જ્યારથી વાતો ચાલુ છે ત્યારથી એ બધો અંદર અંદર એનો રસ ઘૂંટાતો ઘૂંટાતો ચાલતો ગયો છે, આખી સાયકોલોજી ચેન્જ થઈ જાય છે. આપણે તો સિદ્ધાંત આરણ છે કે જેમ એવું બની શકે છે દ્રષ્ટાંતો કરીને, એમ સિદ્ધાંતમાં પણ જો જીવને આત્મજ્ઞાન થાય તો હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ જાતનું જે પરિણામ છે એ આખું પરિણામ બદલાય છે, અને એની પણ પૂર્વ તૈયારી પૂર્વકે બદલાય છે, એની પણ પૂર્વ તૈયારી છે. આખી એક રીતે સમ્યક દર્શન તો એક ઓરિયન્ટેડ પોઝિશન છે, રિઝલ્ટેડ પોઝિશન છે. એના પહેલાનો જે પ્રોસેસ છે એ પ્રોસેસ ચાલુ થાય છે, અને પછી એ દશા આવે છે ત્યારે સહજ માત્રમાં એને એમ લાગે છે કે આ બહારનો જેટલો ઉદય છે એ સંસારનું એક નાટક છે. શું લાગે છે? સંસારનું એક નાટક છે, અને એક્ટર તરીકે હું કામ કરી લઉં, બાકી હું જે છું એ છું. શું? એક્ટરનું નામ બીજું હોય, એનો વેશ બીજો હોય, એનો રોલ બીજો હોય, એ જીવતો એના કરતા, ઘરે જીવતો એના કરતા. શું? મરણ પણ એનું થાય, લગ્ન કરે, બધું થાય એની અંદર, એ નાટકમાં બધું થાય એનું, બીજે પણ અંદરમાં એને ખબર છે કે હું કોણ છું. એનું ભાન જેમ અભિનય કરનારો અભિનેતા એક્ટર પોતાનું ભાન ક્યારેય ભૂલતો નથી, પછી એને રાજાનો રોલ મળે કે ભિખારીનો રોલ મળે, ગમે તે એને રોલ મળે, બધું ઉપર ઉપરથી કરે છે, રોવે છે તો ઉપરથી, ભલે બીજાને રડાવે એવું રોવે, અભિનય એવો સરસ કરે, એ રોવે ત્યારે આખો ઓડિયન્સ રોવા માંડે, પણ એને ખબર છે કે આ બધા મારો ભાન છે, બીજું કાંઈ નથી. આ તો આવું કરવાના હું પૈસા લઉં છું, બીજું કાંઈ નથી, મને આવું કરતા આવડે છે એના હું પૈસા લઉં છું. એમ સંસારનો રોગ ભજવવામાં પોતે થાય છે, પીએસએ સગવડતાઓ પોતાનો જે કાંઈ વિકલ્પ ચાલે છે એ અનુસાર, તો એને સામે સર્વિસ રેન્ડર કરી દેવાની. મોટો ફેર તો રસનો પડે છે. શેનો? જે મારાપણાને જે રસ લઈને, મારાપણાને લઈને જે રસ આવે એ પારકાપણાને લઈને કોઈ દિવસ ન આવે. જો પાડોશીમાં ત્યાં આપણને બહુ સારો સંબંધ હોય ને, તો એને ત્યાં નુકસાન થાય તો આપણને થઈ ગયું, બિચારાને નુકસાન થઈ ગયું, પણ એને બિચારાને એને થઈ ગયું, અને એના ઘરે લાભ થાય. શું? છોકરો ગમે તો ભેટ પણ આપી આવે અને એના પંડા પણ ખાઈ લે, પણ પારકી ગમે એટલો સ્નેહ સંબંધ હોય તો પણ પારકું તે પારકું, એમ બધું પારકું થઈ જાય છે, ખોટાપણાનો રસ છૂટી જાય છે. મૂળ સ્થિતિ સરખી છે, તારતમ્ય ભેદ હોય, તારતમ્ય ભેદ હોય, બાકી બધાની સ્થિતિ એક સરખી. કેમ કે બધાએ આત્માનો જ અનુભવ કર્યો, શું થયું, બધાએ આત્માનો જ અનુભવ કર્યો છે અને આત્માની જાત એક સરખી છે, એટલે અનુભવની જાત પણ એક સરખી છે. તારતમ્ય ભેદ એને કહે છે, એને શું કહે છે, જાતિ ભેદ નથી પણ તારતમ્ય ભેદ છે, એટલે ડિગ્રીનો ફરક છે જ્ઞાનમાં, સંધાનમાં, આચરણમાં, ઉદય ભાવોમાં તારતમ્ય ભેદ હોય છે, પણ બધાને ઉદય ભાવ અને ઉદય પારકા તો બધાને થઈ જ જાય છે, પોતાનો થઈ જ જાય છે સંધા જ્ઞાન ચારિત્રથી, એમાં કોઈ ફેર નહીં, એટલે રસ ફરી જાય છે. એના કારણે જ્યાં પોતાનો આત્મા નથી, આત્મામાં પોતાપણું છે એટલે શું થયું કે શરીરમાં પોતાનો આત્મા નથી, બીજા પરિવારના સભ્યો અને સામગ્રી જે સંયોગ છે એમાં પણ પોતાના આત્માનું અસ્તિત્વ નથી, તે અસ્તિત્વનો અનુભવ કરે છે, પોતાની હૈયાત એને મોજૂદગીને અંદરમાં અનુભવ કરે છે, અને મારું અસ્તિત્વ મારામાં સમાપ્ત થઈ જાય છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં મારું અસ્તિત્વ એમ થાય છે. એટલે સ્વાભાવિક રીતે જે પોતે નથી એ પોતાનો અનુભવ, પોતાપણાનો અનુભવ થતો નથી, અને એ જ પદાર્થોમાં એ જ્ઞાન થયા પહેલા, એ અનુભવ થયા પહેલા કેવા પ્રકારની ભ્રાંતિગત ભૂલથી મને પોતાપણું અનુભવાતું હતું એની કલ્પનાનો પણ ખ્યાલ આવે છે, કે આવી રીતે હું કલ્પના કરીને રાજી થતો હતો, આવી રીતે હું કલ્પના કરીને નારાજ થતો હતો, આવી રીતે હું અપેક્ષા રાખતો હતો, આવી રીતે મને ઉદાસીનતા નહોતી, એટલે આવી આવી અપેક્ષાઓથી મને આ આ પ્રકારે ગરબડ બધી પરિણામોની આકુલતા થતી હતી, તો બધો એને ખ્યાલ આવી જાય છે, બધી ભૂલોનો ખ્યાલ આવે છે, અને ખ્યાલ આવે છે એટલે એવી ભૂલો થતી નથી. બસ એ ભૂલનો ભોગ ભવભ્રમણ છે, ભૂલ ન થઈ એટલે ભવભ્રમણમાંથી મુક્તિ છે, બસ સીધી સાદી વાત છે. 539 પત્ર આપણે વાંચ્યો ને, જો આત્મા નિજમાં નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણથી મુક્ત થાય, અને જો આત્મા પરમાં નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણમાં પહેલો જાય. બસ સંક્ષિપ્તની વાત આટલી જ છે, આ સંસારના આ મોક્ષ. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ ભાષે છે, એટલે પારકાપણું જ ભાષે છે, એમ સ્પષ્ટ અનુભવ થાય છે. એ સ્પષ્ટ અનુભવને કેટલા શબ્દોમાં વર્ણ્યો છે, કેટલું વજન છે કૃપાલુદેવનું, જુઓ. એમ સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે અત્યંત પ્રત્યક્ષ એમ કહે છે, કેમ કે અત્યંત્રિય પ્રત્યક્ષ છે ને, પ્રત્યક્ષની બે જાત છે, એક ઇન્દ્રિય પ્રત્યક્ષ અને એક અતિન્દ્રિય પ્રત્યક્ષ. જ્ઞાનના બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. અનુમાનથી તર્કથી જાણે એને પરોક્ષ કહીએ છીએ, અને સીધે સીધે જાણે એને પ્રત્યક્ષ કહીએ છીએ. મેં મેં કાનો કાન સાંભળ્યું, નજરો નજર જોયું, મારી જીભે ચાખ્યું, આ બધું પ્રત્યક્ષ કહીએ છીએ, પણ તે વ્યવહારિક પ્રત્યક્ષ છે, એટલે શાસ્ત્રમાં એને સમવ્યવહારિક પ્રત્યક્ષનો ભેદ કીધો છે. ખરેખર કેમ કે એક દ્રષ્ટિએ તે પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે, એટલા ખાતર કે વચ્ચે જ્ઞાન અને જ્ઞાનની વચ્ચે ઇન્દ્રિયનું માધ્યમ છે, મીડિયેટર છે, જોવામાં આંખનો બેળો છે, ચાખવામાં જીભ છે, અહીંયા કાનની રચના છે, સાંભળવામાં ઊંઘવામાં નાકની રચના છે, બધા ઉદ્ગોની વચ્ચે માધ્યમ છે. પછી એક વધારે જે આવે ત્યારે આંખને ચશ્મા પાછા આવે, એ વધારે માધ્યમ થાય છે. અને એ તો અંદરના લેન્સ ને આ લેન્સ ની સંધિ છે, બીજું કઈ નથી. અંદરના લેન્સ માં ફેરફાર થાય ત્યારે બહારમાં એડિશનલ લેન્સ લગાડવામાં આવે છે. એટલે એ કોઈ વ્યવસ્થા વચ્ચેના મીડિયેટર ની છે, માધ્યમ ની છે. એટલે ખરેખર એ જ્ઞાન પરોક્ષ છે. અને આત્મા આત્માનો અનુભવ કરે છે એમાં વચ્ચે તે ઇન્દ્રિયોનું માધ્યમ હોતું નથી. જ્ઞાન પોતે જ પોતાનો અનુભવ કરે છે, આત્માનું અવલંબન લઈને, સ્વરૂપનું અવલંબન લઈને. તો વચ્ચે કોઈ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય નથી વચ્ચે. એ અતિન્દ્રિય જ્ઞાનને ખરેખર પ્રત્યક્ષ કહેવામાં આવે છે, અથવા એને અતિન્દ્રિય પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ કહેવામાં આવે છે, અથવા એને અપરોક્ષ કહેવામાં આવે છે. પરોક્ષ નહીં તે અપરોક્ષ. એવો જીવને પોતાને અનુભવ થાય છે વિનાશી, અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટ પણ પ્રાપ્ત થતું નથી. જે સંયોગો નાશ પામવાના છે એ બધા વિનાશક સંયોગો છે. એ સંયોગોમાં સારા નરસા પણ પછી થતું નથી. જો કે કોઈ સંયોગો સારા નરસા છે પણ નહીં, એ તો જીવની કલ્પના છે. બાકી કોઈ સારા નરસા પણ ક્યાંય છે નહીં. જન્મ જરા મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે જીવ કૃતાર્થ થાય છે. પોતાનો જન્મ નથી, પોતાને મરણ નથી, પોતાને વૃદ્ધાવસ્થા નથી. વૃદ્ધાવસ્થા નથી એમાં બાળ યુવાન વૃદ્ધ બધું લઈ લેવું. તેમ શરીરનો રોગ તો પોતાના આત્માનો રોગ નથી. આના થોડુંક વિચારવા જેવું છે કે શરીરમાં રોગ થાય છે ત્યારે કોઈ પણ જીવને એ રોગની પીડાનો અનુભવ થાય છે. અને કોઈ પણ માણસ કે કોઈ પણ પ્રાણી પીડા ઈચ્છતો નથી. પીડાનું દુઃખ છે અને કોઈ ઈચ્છતો નથી, લાખ વાતે પણ કોઈ શરતે પણ ઈચ્છતો નથી. બરાબર છે. છતાં પણ એ પીડા ભોગવવી પડે છે. અનિચ્છા હોવા છતાં પણ પીડા ભોગવવી જ પડે છે. ત્યારે આનો ઉપાય શું? બુદ્ધિમાન ડાયા એવા જ્ઞાની પુરુષોએ આનો ઉપાય શોધ્યો. અને એ બુદ્ધિમાન ને ડાયા બાકી બધું સમજવા જેવું. એમણે ઉપાય શોધો કે રોગ હોય, રોગની પીડા હોય તો પણ એનું દુઃખ ન હોય, એવો ઉપાય એમને શોધો. કૃપાળુદેવનો 913 નંબરનો આખો પત્ર એના ઉપર છે. અને આખા ગ્રંથમાં એવો પત્ર જોવા ન મળે એવો પત્ર છે. બહુ સરસ પત્ર છે 913 નંબરનો. એક મુમુક્ષુને રોગ થયો છે, અસાતાનો ઉદય આવ્યો છે, અને કૃપાળુદેવના સમાગમને લીધે બહુ શાંતિથી એ અસાતાને વેદી રહ્યા છે, ભોગવી રહ્યા છે એવા સમાચાર એમને મળ્યા ત્યારે કૃપાળુદેવે આ પત્ર લખ્યો છે. બહુ સરસ પત્ર લખ્યો છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ એ તો જ્ઞાન દશામાં છે, પણ આ તો મુમુક્ષુ હતા જેને પત્ર લખ્યો છે, મુમુક્ષુ હતા, પોતે તો જ્ઞાન દશામાં છે. મુમુક્ષુની દશામાં પણ એ પ્રકારની તૈયારી, એ પ્રકારનો પ્રયોગ જો જીવ કરે, પ્રેક્ટિસ કરે, રોગ થાય ત્યારે પાછા. કેમ કે પ્રયોગમાં તો પ્રયોગનું સાધન જોઈએ. તંદુરસ્ત શરીર એને વાતો કરવી બીજી વાત છે, અને રોગની પીડા થાય ત્યારે. શરીર તે આત્મા નથી એમ અનુભવ કરવો એ બીજી વાત છે.
ભાગ્યો સારો હોય ત્યારે દેહ તે આત્મા નથી, દેહાત્મા બધું છોડી દેવી જોઈએ, એ બધી વાતો કરવી સહેલી છે. પણ રોગ ની પીડા ઉત્પન્ન થાય ત્યારે પુરુષાર્થ કરે, શરીરથી ભિન્નપણાનો પુરુષાર્થ કરે, અને જેટલો પુરુષાર્થ કરે એટલું ભિન્નપણું થાય, ત્યારે આ જ્ઞાન કળાનો ભાસ બરાબર થાય, આ જ્ઞાન કળાની કિંમત આવે. પીડા શરીરમાં રોગ ચાલુ હોવા છતાં પણ સુખેથી તમે એને જુદાડીને જોવાનો પ્રયત્ન કરો છો, અને જેટલો પ્રયત્ન થાય એટલું તમને સુખ શાંતિ છે. આ રોગ સંકરવા થયો અને ન થયો હોય તો સારું, ને જલ્દી મટે તો સારું, એ બધી ધમાધમ બંધ થઈ જાય, બધી આતુરતા મટી જાય. કાંઈ નહીં, આવવા દો, જે આવ્યું છે એને આવવા દો, આપણે હવે એનો બરાબર ઉપયોગ કરી લઈએ. વધારે શુદ્ધિ થવાની, બંધ થવાની, પ્રયોગ કરવાની, પ્રેક્ટિસ કરવાની તક છે, અને મૃત્યુ વખતે તો વધારેમાં વધારે આ તકનો લાભ જ્ઞાનીઓ લે છે, અને વધારેમાં વધારે નિર્જરા કરે છે. એટલે આખો એક કોન્સેપ્ટ બદલાઈ જાય છે. જગતમાં એ જાતનો અભિપ્રાય છે કે રોગ ન થાય તો સારું, પીડા ન થાય તો સારું, ને કોઈ રીતે ન ભોગવાય તો સારું, ને આવે તો જલ્દી મટાડો, એને ડાક્ટર લાવો ને દવા લાવો, ડાક્ટર લાવો ને દવા લાવો, ને એમાં કઈક આગું પાછું થાય તો માથું ઠેકાણે ચિત્તો ઉડી જાય. ખબર પડતી નથી આ તમે દવા લેવાની હતી, આ ડાક્ટરને બોલાવવાનો હતો, આ બધું બદલાઈ જાય. એ કાંઈ નહીં, હવે કઈ કરવું નથી, ચાલુ તો એમ થાય, કઈ કરવું નથી. અમારે એવું થયું હતું, આ 3 વર્ષ પહેલા આ ટ્રીપ લોકો ગયો, પછી ભાઈ બધાને જુદો જુદો મત પડવા માંડ્યો, કે એલોપેથી કરો, એપથી તમે કલકત્તા વાળા કે તમે હોમિયોપેથી કરો, મુંબઈ વાળા કે તમે એલોપેથી કરો, એ બહુ સારી મોટી મોટી હોસ્પિટલો છે, બાયપાસ કરાવવું હોય તો સારામાં સારા આવ્યા ઇન્ટરનેશનલ ફિલ્મ વાળા ડોક્ટરો છે. શું એવું લાગશે તો આપણે અમેરિકા જઈ આવશું, આપણે એ લોકો ટ્રીટમેન્ટ કરવી જોઈએ, ભરોસો ખેંચા ખેંચી પણ છે. મને પૂછ્યું કે તમારો શું અભિપ્રાય છે? મારો અભિપ્રાય છે કાંઈ ન કરવું. પછી શું થાય, અલ્ટિમેટલી નક્કી તો કોને કરવું પડે? અભિપ્રાય પૂછો તો આ છે કે કાંઈ ન કરું, અને છતાંય બધાને ખાતર કરવું પડતું હોય તો નિર્દોષ ઉપાય કરવો. કેવો ઉપાય કરવો? જે નિર્દોષતાથી જે કાંઈ થતું હોય એ કાંઈ આપણે કરી શકીએ અને એમાં મટાડી શકીએ, કોઈ અધિકારનો વિષય નથી. શરીર ઉપર કોઈ આપણો અધિકાર છે તો થવાનું હોય એમ જ થાય, પૂર્વ કર્મો પ્રમાણે કર્યું હોય તોય તે બધાના પરિણામ શાંત રહીએ એટલા માટે. તો નિર્દોષ જે કાંઈ ઉપચાર હોય એટલો જ કરવો, દૂષિત ઉપચારમાં ન જવું જોઈએ. બસ પછી કોઈ વાંધો છે? અને અશાંતિ કરવાનું કારણ શું છે? આકુલતા કરવાનું કારણ શું છે? કાંઈ આકુલતા કરવાનું કારણ શું કહે છે કે જન્મ જરા મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એટલે મહિમા અવંત, સંપૂર્ણ જેનો મહિમા કરીએ, અનંત મહિમા કરીએ એવું ઠેકાણું પોતાનું નિસ્વરૂપ છે, તેને જાણે છે જીવ, તેને વેદી એટલે એનો અનુભવ કરીને કૃતાર્થ થાય છે. કૃતાર્થ થાય છે એટલે નિશ્ચિંત થઈને જીવે છે. હવે એને કઈ કરવાનું રહેતું નથી. રોગની પીડાને પણ સુખી થતો થતો જાણે. કેવી રીતે જાણે? રોગની પીડાથી જુદો રહીને સુખી થતો થતો જાણે. એટલે એ મારી પ્રતિકૂળતા છે અને પાપનો ઉદય છે અને એ બધું ટેન્શન છૂટી જાય, કાંઈ ટેન્શન નહીં. કૃપાલજી તો બહુ સરસ સૌભાગભાઈને લગતા કે આ તો ઈશ્વરની મોકલેલી પ્રસાદી છે. તમે કોઈ વાર પ્રસાદનો અનાદર કરો ખરા, કરાય ખરો, ભગવાનના પ્રસાદનો અનાદર કરાય કે ન કરાય? તો આ તો એમને મોકલેલી પ્રસાદી છે, એનો અનાદર કરવાનો હોઈ શકે? એનો આદર કરો, એનો સત્કાર કરો અને સ્વીકાર કરો. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ, જે જે પુરુષોને છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આ છ પદ પૂર્વક જેણે સત્પુરુષના વચને એમને સીધો નિશ્ચય નથી થતો, વચ્ચે એવી પરિસ્થિતિ આગામીના રહેતી નથી. કેમ કે આ વિષય અનુભવ પ્રધાન છે અને અનુભવ પ્રધાન વિષય સમજવા માટે અનુભવને જોવા મળે તો એનું જ્ઞાન થાય. અનુભવ પ્રધાન વિષયનું જ્ઞાન અનુભવ જોવા મળે તો જ થાય છે, નહીતર નથી થતું. જેમ ખાવાની ચીજ ચાખવાથી જ ખબર પડે, જોવાથી વર્ણન કરવાથી એની ખબર ન પડે. આ લોકો મીઠાઈની જાહેરાતો આપે છે ને, સારામાં સારો કાગળ વાપરે, એક્ઝેક્ટ એના કલરના ફોટા હોય, પણ ખબર પડે અજાણી ચીજની. એવું જ દેખાડે, એવી ચીજ એવું જ દેખાડે કાગળ ઉપર, અને એનું વર્ણન બાજુમાં લખ્યું હોય, કઈ ખબર પડે ખરી ન પડે. અનુભવનો વિષય અનુભવ વગર સમજાય નહીં. એટલા માટે નાની પુરુષોએ મુમુક્ષુની ભૂમિકામાં પણ અનુભવ પદ્ધતિથી શિક્ષા આપે છે, સમજણની પદ્ધતિમાં પણ પ્રેક્ટિકલ સાઈડની મુખ્ય કરાવે છે. અને જ્ઞાની પુરુષોના વચન અને ઉપદેશમાં પણ અનુભવની પ્રધાનતા છે, અને સામાન્ય પણ એ અનુભવની જ પ્રેરણા આપે છે. તો આ પ્રકારે અનુભવની પ્રેક્ટિસ કરો, અનુભવવાની પ્રેક્ટિસ કરો. તો વાત યાદ રાખવાનો, સ્મરણમાં લેવાનો, ભૂખી લેવાનો એ આ વિષય નથી. એ રીતે પરમ પુરુષના વચને એટલે એ રીતે આત્માનો નિશ્ચય થયો છે, એ પણ અનુભવાંશે નિશ્ચય થાય છે. જે નિશ્ચય થાય છે એ પણ અનુભવાંશે થાય છે. તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે, એ સ્વરૂપનું પામવું એટલે અનુભવ થયો, અને સ્વરૂપનો અનુભવ થયો તે સ્વરૂપ જ્ઞાન અથવા આત્મજ્ઞાન છે, જે ભવભ્રમણનું નાશક છે. અને એ સ્વરૂપ નિશ્ચય થયા વિના થતું નથી. આત્મજ્ઞાન છે તે આત્માના નિશ્ચય થયા વિના થતું નથી. મોક્ષની ભૂમિકામાં પહેલા એનો નિશ્ચય થાય છે. એ સબ્જેક્ટ ટુ કન્ડિશન સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની દશા છે કે પહેલા નિશ્ચય થવો જોઈએ, અને તો જ એનું લક્ષ્ય થાય, અને લક્ષ્યના કારણથી જે જ્ઞાન થાય એ આનંદ અને શાંતિને ઉત્પન્ન કરે. એ લક્ષ થવા માટે એનું સાધન સત્સંગ અને સ્વાધ્યાય છે. એનું સાધન ઉપવાસ કરવો તે નથી, એનું સાધન લાખ કરોડ રૂપિયાનું દાન દઈ દેવું એ પણ નથી, એનું સાધન દેરાસર ચણાવવું કે એમાં જઈને ભક્તિ પૂજા કરવી એ પણ નથી, માળા ફેરવવું એ પણ નથી, એનું સાધન બીજું કોઈ વ્રત નિયમ સંયમ લેવું એ પણ નથી. હૃદય દ્રષ્ટાંત આપતા હતા. એક માણસને ગણિત શીખવું હોય તો કેટલા ઉપવાસ કરે તો એને ગણિતનું જ્ઞાન થાય. એકડો ન આવડતો એને કે ઉપવાસ કરતો તને એકડો આવડે? ઉપવાસ કરવાથી પણ એકડો ન આવડે, એ તો ગણિત શીખવું જ પડે. પણ આત્મજ્ઞાન માટે સત્સંગ સ્વાધ્યાય તત્વજ્ઞાનનો અભ્યાસ અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ તો આત્મજ્ઞાન થાય. બીજું કરવાથી ન થાય. ત્યારે સંપ્રદાયમાં બહુ ભાગ આ વિષયનો અભાવ છે. ત્યારે બીજું ચાલે છે. આત્મજ્ઞાન થવાની તે પરિસ્થિતિ ઊભી થાય. મૂળ માર્ગ છે એનું વિસ્મરણ થઈ ગયું છે. ગાડી બીજે પાટે ચડી ગઈ છે. આવા કોઈ જ્ઞાનીઓ થાય ત્યારે વળી મૂળ માર્ગને મૂળ મારે એ સાંભળે, જીવન ઉપકાર કરે એ મૂળ મારે કંઈ બીજો છે અને આખો ગાડરિયો કરવા બીજે રસ્તે ચડી ગયો છે. એ પણ ગમે એટલો પોકાર કરે, સાંભળે એટલા સાંભળે, બાકી ન સાંભળે એ ન સાંભળે. એવું છે. એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે. તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. જેને નિશ્ચય થયો તે સ્વરૂપને પામ્યા એટલે અનુભવ કર્યો. અને જ્યારે અનુભવ થયો ત્યારે આધિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે. પછી એને આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ ચાંપતી આજનું બધું દુઃખ મટી જશે. એ ગેરંટેડ વાત છે. હવે કૃપાલજીને ચાર પેરેગ્રાફમાં જે સત્પુરુષોએ આવો ઉપદેશ કર્યો, નિષ્કારણ કરુણાથી નિષ્ફળ થઈને ઉપદેશ કર્યો અને એના પ્રત્યે ભક્તિ અને બહુમાન અને ઉપકાર બુદ્ધિના વચનો આ ચાર પેરેગ્રાફમાં એમને લખ્યા છે. આવા વચનો બહુ પ્રસિદ્ધ વચનો છે. કૃપાલદેવના બહુ પ્રસિદ્ધ થયેલા આ વચનો છે. અત્યારે ઘણી પ્રસિદ્ધિ છે આ વચનો. પણ અન્ય ગ્રંથોમાં કંઈ જોવા ન મળ્યા એવી વાત અમને લખી છે. વિશેષ વાત લખી છે. જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે, કેવો ઉપદેશ કયો છે? કે જે ઉપદેશથી જન્મ જરા મરણના બધા દુઃખોનો નાશ થાય અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવાય, અવસ્થાન થાય એટલે સ્થિર થવાય, એવો ઉપદેશ કયો છે? તે પુરુષો તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. પોતે તે સત્પુરુષોને નમસ્કાર કર્યા છે. કેમ કે પોતે પણ એકવાર આ માર્ગ છે અજાણ્યા હતા. તે સત્પુરુષે એમને માર્ગ બતાવ્યો. પૂર્વભવનું એમને ઘણું સ્મરણ હતું. એ સ્મરણથી એમને એ ખ્યાલ હતો કે આત્મશાંતિ માટે, પરમાર્થ માર્ગ માટે સમજ્યા વગર અનેક જાતના ઉપાયો કર્યા, ખૂબ પરિશ્રમ કર્યો, તનતોડ પરિશ્રમ કર્યો, કાંઈ હાથમાં આવ્યો. પછી કોઈ જ્ઞાની પુરુષ મળી ગયા છે એમને. એ વાત એમને 194 પત્રમાં સ્પષ્ટ કરી છે, લખી છે. કોઈ જ્ઞાની પુરુષ મળી ગયા અને સહજ માત્રમાં સ્વરૂપ અવસ્થાન થવાનો ઉપદેશ એમને મળી ગયો. સહજ માત્રમાં સ્વરૂપમાં સ્થિર થઈ શકે. માર્ગ તો સરળ છે, સુગમ છે, પણ એ માર્ગને સન્માર્ગ છે, સન્માર્ગ છે એને બતાવનાર કોઈ સત જોઈએ, માર્ગ પામેલા જોઈએ. એ મળી જતા એમને બહુ જ સરળતાથી, સુગમતાથી, જેમ ચટકી વગાડે એવી રીતે માર્ગ પ્રાપ્તિ થઈ છે. ત્યારે એમને લાઈટ છે કે આ વાત હું ભીલો હતો. કે જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારવું જોઈએ એ વાત હું કીધો છું. મારી મેળે બહુ માથાફોડ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો. તપશ્ચર્યાઓ ઉપવાસ આદિ કરીને સુકાઈ જાય પત્તો લાગે એવું નથી. જાપ કરે, મંત્ર તંત્ર કરે, કાંઈ બી કરે, એ રીતે અંતર્મુખ થવાના માર્ગને પત્તો લાગે એવું નથી. ફક્ત અંતર્મુખ થવાનો રસ્તો, એનો ઉપાય, એની વિધિ દેખાડનાર કોઈ મળે ને પોતે જિજ્ઞાસુ થઈને એને ગોતતો હોય અને ત્યારે એને મળે, ગોતતો હોય ને ત્યારે મળે, નહીં તો અધર થઈ જાય બધી વાત, પત્તો લાગી જાય અને એનો છુટકારો થઈ જાય હંમેશા માટે. તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રત્યે છે. શું કહે છે? નિષ્કારણ કરુણા. નિષ્કારણ કરુણા એટલા માટે કહે છે કે જ્ઞાનીને કોઈ પોતાના પારકા નથી. જ્ઞાનીને કોઈ પોતાના પારકા, જે બધા જીવોને સમદ્રષ્ટિએ જોવે એવી દ્રષ્ટિ એમની પાસે છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જોવે, બધા આત્માઓ છે, પોતાના સ્વરૂપને ભૂલેલા હોવાથી સંસારમાં તે જીવો દુઃખી થઈ રહ્યા છે. ફક્ત એમને સ્વરૂપ દેખાડવાની જરૂર છે કે એ પણ મારી જેમ સુખી થાય. એમાં મારે તો મારી પાસેથી કાંઈ દેવાનું છે નહીં, કંઈ દેવાનું તો છે નહીં. બધા જીવો પ્રત્યે એને કરુણા છે, સરખી, એક સરખી કરુણા છે. પછી કોઈ પાત્ર જીવો હોય છે એના પ્રત્યે એને પ્રસન્નતા વિશેષ થાય છે, એ વાત જુદી છે. પણ બધા જીવો પ્રત્યે એને સમાન દ્રષ્ટિ છે, સમાન કરુણા છે, અને કોઈ પણ જીવો અને બધા જ જીવો પામે એવી એમની ભાવના હોય છે. એ વાત એમણે 430 નંબરના પત્રમાં પહેલા પેરેગ્રાફમાં લખી છે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે એટલે આત્મકલ્યાણ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય ત્યાં સુધી લીધું. આત્મકલ્યાણ તો કાર્ય છે પણ એનું કોઈ કારણ સત્સંગાદી એને પ્રાપ્ત થાય એવી ભાવના, એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. એવું ઈચ્છું છે અમે. તીર્થંકરો પહેલા તીર્થંકરને યાદ કર્યા એમનો, કે સન્માર્ગની શરૂઆત કરનારા એવા આદિનાથ ભગવાન, એને પણ આવી નિષ્કારણ કરુણા આવી હતી. અને બધા જ કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતની એવી કરુણ અવસ્થા હોય છે. શું બધા સત્પુરુષોને, બધા તીર્થંકરોને એ કરુણ, એવી કરુણતા, એવી કારુણ્ય વૃત્તિ, નિષ્કારણ કારુણ્ય વૃત્તિ. નહીતર તો શું છે, કારણ સહિતની કારણ કારુણ્ય વૃત્તિ મા પોતાના પારકા હોય કે મારા છે અને આપું. બહારગામ જાય તો ઘર માટે કઈક લેતા આવે, ગામ વાળા માટે કઈ થોડું લાવે, એમ અહીંયા નથી. અહીંયા તો બધા જગતના જીવો સમદ્રષ્ટિ છે, બધા જીવો સુખી થાય, કોઈ દુઃખી નહીં થાય એવી ભાવના હોય છે બધા સત્પુરુષોને. અને તે એવી કે સમય માત્રના અવકાશે, અનવકાશે સમય માત્રનો પણ ખાલી પણ નહીં, અત્યારે બીજા સમયે નહીં, આખો લોક એટલે આખું જગત આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ એટલે આત્મ શાંતિ એને પ્રાપ્ત થાવ, અન્ય અવસ્થા ન થાવ, અન્ય સ્વરૂપ ન થાવ, અન્ય આદિ ન થાવ. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ થાવ. અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિ બધાને થાવ, એ સત્સંગમાં રુચિ પ્રત્યે છે. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન જ્ઞાની પુરુષોનો, ત્રણે કાળે એ જ્ઞાની પુરુષોનો સંપ્રદાય છે. અને જ્ઞાની પાસે આગળ પાછળની ઓળખાણ વગર કે સગા સંબંધનો કોઈ પ્રકારનો સંબંધ વગર કોઈ પણ જીવ આવે અને એમ કે મને આવું આત્મકલ્યાણ મને પણ જોઈએ છે, તો જ્ઞાનીને કાંઈ એમાં ભેદ લાગતો નથી, અંતર નથી રાખતો. અંતર નથી રાખતા એટલે શું કે એનું કાળજું કાઢીને આપે છે. મારા હૃદયમાં આ વાત છે, મારો અનુભવ આમ બોલે છે અને તું સમજી ગયા તો તને પણ મારા જેવી સુખ શાંતિ થાય, તારા બધા દુઃખી આવે. પણ લેનારની તૈયારી હોવી આખી વાત છે. જુદી ટાઈપની વાતો છે. શું કહે છે કે તેની નિષ્કારણ કરુણાની પ્રશંસા કરવામાં આવે, એવા સત્પુરુષોની નિષ્કારણ કરુણાની ભક્તિ કરવામાં આવે, બહુમાન કરવામાં આવે, તો બહુમાન કરનારને આત્મજ્ઞાન પ્રગટે, તો પછી જ્ઞાની પ્રત્યેની ભક્તિમાં તો આત્મજ્ઞાન પ્રગટે, એમાં કાંઈ પૂછવાની વાત રહેતી નથી. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદય વિશે સ્થાપન રહો. પોતે કેટલી ભક્તિ કરી છે કે એવા જે સર્વ સત્પુરુષો છે એના ચરણારવિંદ મારા હૃદયને વિશે સદાય સ્થાપિત રહો, કેટલી ભક્તિ કરી છે, એટલું પોતાની વિનમ્રતા. નહીં તો પોતે પણ એક સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, સમર્થ જ્ઞાની પુરુષ છે, સાધારણ નથી પણ તે સમર્થ જ્ઞાની પુરુષ છે. પણ જ્ઞાનીઓ પ્રત્યેની એમની નજર, જ્ઞાનીઓનું એમનું મૂલ્યાંકન કેટલું સ્ટેટસ આપે છે, એમના ચરણો મારા હૃદયમાં આવી એમનું ઈચ્છું છું, એવા જ્ઞાની ક્યાંથી હોય એ રીતે પહેલા વચનમાં એમણે ભક્તિ કરી છે. બીજા ત્રણ વચનો પણ એક એક થી ચડી આવતા એવા વચનો એમણે આ જ વિષય ઉપર લખ્યા છે. એક એક પેરેગ્રાફનું એક એક વચન છે અને અલૌકિક વાતો એમણે લખી છે. વિશેષ